સહભાગી બનાવવાનું બહુ મોટું સુખ છે. બીજા વાદ વિવાદ વિતંડા ઉગ્ર મતભેદ બધું ચાલ્યા કરે છે, પણ હંમેશા એમ લાગ્યા કર્યું છે કે જેને નિમિત્તે આ બધું ચાલે છે, જે આનું મૂળ સ્ત્રોત છે, ત્યાં આપણે બહુ ઓછા જઈએ છીએ. એટલે જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે, જે કવિતા છે, મને છે કે પ્રજાની રસેન્દ્રિય ધીમે ધીમે ગુપ્તી થતી જાય છે. કવિતા સમાજમાં જઈને વાંચવાનું આજે દુઃસાહસ થઈ પડ્યું છે. કલકત્તાના કવિ મિત્રોએ ત્યાંના ઈડન ગાર્ડનમાં જ્યાં બધા ખાણીપીણી વેચતા હોય છે, લોકો ખેલ જાદુના ખેલ ચાલતા હોય છે, બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, ત્યાં જઈને આ કવિઓએ આ પરિસ્થિતિ તરફ ધ્યાન ખેંચવાને માટે આવો પણ પ્રયોગ કરેલો, કહેલું કે પૈસે પૈસે કવિતા. એટલે તમે કવિતા સાંભળો, એક જ પૈસો આપજો, વધારે નહીં. તો ગુજરાતમાં તો આખી સ્થિતિ વધારે ખરાબ છે. યુનિવર્સિટીઓ શિક્ષણ સંસ્થાઓ એમાં બહુ મોટો ફાળો આપ્યો છે કવિતા પ્રત્યેથી લોકોને વિમુખ કરવામાં. હું મારા આટલા વર્ષોના અનુભવથી જાણું છું. હું હંમેશા કહેતો આવ્યો છું કે ભાઈ આપણી ગુજરાતની કહેવત છે કે ગો મરવાની થાય ત્યારે વાઘરી વાળે જાય, તેમ કવિતા મરવાની થાય ત્યારે વર્ગમાં જાય. એનું જે પૃથક્કરણ થાય છે, એની આજુબાજુ જે પ્રશ્નો પૂછવામાં આવે છે, એનો મધ્યવર્તી વિચાર સુધાર. કવિતા કોઈ મધ્યવર્તી વિચાર માટે જ લખાતી હોય, એટલે શિક્ષકો પોતે જ કવિતા પદાર્થને ઓળખતા નથી, અનુભવતા નથી, એનો આનંદ માણી શકતા નથી. બાકી આના જેવો આનંદ એ તો કેટલો ચેપી છે. તમે ગમતી વાંચો ને તમારા પર જે સ્મિત પર કે તમારી આંખમાં જે ચમકારો દેખાય એ તો એક અદભુત વસ્તુ છે. એટલે માણસ આમ સહેલાઈથી હસી શકતો નથી, અને આપણું કરવું પણ નિરાશરૂ કરવું છે. માણસ રડી પણ શકતો નથી. ધીમે ધીમે ઇટિંગ ગ્રેજ્યુઅલી પેટ્રીફાઈ, પાષાણવાસ થતો જાય છે. અને આ એક બહુ જ મોટી સાંસ્કૃતિક હાની છે, કારણ કે આ જો પરિસ્થિતિ ચાલુ રહેશે તો સાયન્સમાં જે મેટ્રોફીનો નિયમ છે કે જે અંગ વપરાતું નથી તે પછી ખરી પડે છે, તો હૃદયનું શું થશે? એટલે મને સૌથી પહેલા આભારની લાગણી શ્રોતાઓ પ્રત્યે પ્રગટ કરું કે કવિતામાં રસ લઈને આપતો આવ્યા છો એ મારા માટે બહુ પ્રોત્સાહક ઘટના છે. કવિતાની વાત ક્યાં જઈને કરવી? હું વડોદરામાં રહું છું, પણ લગભગ રજદારી ભોગવી જોડે વાત થતી નથી કવિતાની. કેટલા વર્ષો આપણે એકલા વાંચીને આનંદે બેસી રહીએ. આ પહેલી વાર આ કવિ વિશે હું અહીં બોલું છું. વડોદરામાં મેં કોઈની સાથે એની વાત કરવાનું પણ પસંદ નથી આવ્યું, અને અકસ્માત જ એનું નામ મારી આગળ ઝબકી ગયું. દલિતાનું રાઇટિંગ ઇન ડિફરન્સ વાંચતો હતો, ત્યાં એ માણસ સહેલાઈથી કોઈ બીજાના પર ખાસ લખે નહીં, બધા એને તુન બીજાથી ગણે, દૂધમાંથી પોરા કાઢે એવો, બહુ ઝીણું ઝીણું કાંપે. એ માણસોને બૌદ્ધિક વ્યાયામમાં વધારે રસ એવી છાપ પડે ત્યારે એ માણસે આ કવિ વિશે બે જ લખ્યા, એની રીતે લખ્યા અલબત્ત. એટલે મારું ધ્યાન એમાં જે થોડી પંક્તિઓ ટાંકેલી એ તરફ દોરાયું. દેવીદાએ જે કહ્યું એ તો મહત્વનું છે, પણ છતાં એણે તો થોડી પંક્તિઓ ટાંકેલી એ પંક્તિઓ મહત્વની હતી, એને ગમી ગઈ. કવિતા જો કોઈ લખે તો એને કવિતાના મૂળની ખબર હોવી જોઈએ. એ મૂળ ક્યાં છે? એ મૂળ ઇતિહાસમાં છે, પ્રજાની સામૂહિક સ્મૃતિમાં છે, આપણી ચેતનાના વિવિધ સ્તરોમાં છે, ઇતિહાસમાં છે, સંસ્કૃતિમાં છે. જયારે એક પંક્તિ લખવા માટે માણસે આટલું ઊંડું અવગાહન કરવું જોઈએ, સમયના આટલા વ્યાપને એને આવરી લેવો જોઈએ, અને એ બધું પાછું એનું અમુક જ અંશ હાથમાં આવે, અને સંસ્કૃતમાં જેને કહે છે અર્ધચરતી ન્યાય, ફાવે તેટલું અનુકૂળ લેવું અને બાકીને છોડી દેવું, એ નહીં, એવી વૃત્તિથી નહીં. એ જે કરી શકે તે અનુભવનું સાચું પરિમાણ પ્રગટ કરી શકે. જે ઉપર છલું અમુક વાત સુધી જઈને અટકી પડે, તરત જ સમાધાનો સ્વીકારી લે, સાહસનું જોખમ ખેડે નહીં, નિષ્ફળતાને સ્વીકારવાનો પણ સાહસ કરે નહીં, તે કવિતા ન લખી શકે, તે કવિતા વાંચી પણ ન શકે. દેખીતું છે ત્યારે મને સૌથી પહેલી વાત આ ગમી કે કવિનો વ્યક્તિગત પરિચય આપણે કહેવું નિસ્બત નથી. ઇજિપ્તમાં જન્મેલા અને સુએઝ કેનાલનું યુદ્ધ થયું ત્યારે એમને આંકી કાઢ્યા, 44 વર્ષની ઉંમરે પેરિસમાં જઈને અથવારી ભોગવીને રહ્યા, અને અત્યારે લગભગ 71 વર્ષની ઉંમર હશે. ભાઈ ત્રણેક કંઈક નામો મળ્યા છે, જો સ્થૂળ વિગતો જોઈએ તો. પણ જ્યારે પેરિસ ગયા ત્યારે એણે જોયું કે 42નું જે જમાનાનું જે વાતાવરણ હતું, વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, અને ત્યારે યહૂદીઓ સામે જે રોષ હતો, જે ખુન્નતની લાગણી હતી, અને ત્યાંના સરસ સરસ મકાનોની દિવાલો પર લખેલું હતું કે યહૂદીઓ પાછા જાઓ, હું તો તમારો ખાતમો બોલાવી દઈશું, તમે તમારા દેશમાં પાછા જઈ દેવશો, ગો બેક ટુ યોર કન્ટ્રી. તો એને નવાઈ લાગી કે આટલે વર્ષે કોઈને એમ સૂચ્યું નથી કે હવે આ કલંકની વાત આપણે ઘૂસી નાખી, આટલું બધું લોહી રડાયું એનાથી પણ એ ઘૂસાય નહીં. તો માણસ કેટલું વેર રાખે છે, કેટલું ખુન્નસ રાખે છે, આ ભૂસી નાખવું કેટલું અઘરું છે. એટલે કહું છું કે એને માટે ઘણી બધી કવિતાની જરૂર છે, ઘણા બધા હૃદયની જરૂર છે. આપણે જે જમાનામાં જીવીએ છીએ એમાં તો ખાસ, એટલે એને પેલી વાત મનમાં થતી ગઈ કે ગો બેક ટુ યોર કન્ટ્રી, ગો બેક ટુ યોર લેન્ડ. હવે છેલ્લા 2-2.5 વર્ષથી યહૂદીઓ ભટકે છે, આપણે જાણીએ છીએ. અને આખી કવિતાના મૂળમાં આ હોલોકોસ્ટ, યહૂદીઓને હું નિકંદન જે કાઢ્યું એ ઘટના રહેલી છે. પણ કવિની ખૂબી એ છે કે એ વિશે વેવલા બનીને કે પાણી પોચી લાગણી પ્રગટ કરીને કે સેન્ટિમેન્ટલ બનીને આ વસ્તુ, આ કવિનું ગૌરવ એ હણતા નથી. બહુ અઘરી વાત છે, દુઃખ આવી પડે, દુઃખને માટે સાધના કરવી પડતી નથી, ભગવાનની કૃપા છે. દુઃખ આપણા બધા પર આવી પડે છે, પણ એ દુઃખનું આપણે શું કરીએ છીએ? એ શોકનો શ્લોક આપણે બધા બનાવી શકીએ છીએ ખરા? મહાકાવ્યની શરૂઆત જ ત્યાંથી થઈ, શોકનો શ્લોક બનાવ્યો ત્યાંથી, ક્રમચબદ્ધથી થઈ. વધ છે, જોડી ખંડિત થાય છે, અને પછી એવું કે શું બને છે કવિને હાથે કે 1000 વર્ષ વીતી જાય છતાં એ શ્લોક ભૂલાતો નથી. ભોગુતીએ કહ્યું સીતા કરુણસ્ય મૂર્તિ, અને એક નાટકમાં રામે પોતાના વિરહ, સીતા સાથેના વિરહ વિશે કહ્યું કે કુટુંબાક પ્રતિકાર, મારો વિરહ કેવો છે? તો ભર્તૃહરિ ભવભૂતિ વૈદ્યોના કુટુંબમાંથી આવતો હતો, અને જયારે દવા બનાવે ને પકવે ને ત્યારે બે કોડિયાની વચ્ચે દવા મૂકીને એને અગ્નિ વચ્ચે મૂકે, તો પુટપાક પ્રતિપક, એની જેમ આ બેની વચ્ચે મારું હૃદય શેકાય છે. તો આ બધી ધીઝ આર ટેરિબલ ઇમેજીસ, દે આર ઇન્સ્ક્રાઇબ્ડ ઇન અવર મેમરી એન્ડ વી કેન નેવર ફરગેટ. પણ હવે જમાનો એવો આવ્યો છે કે કરુણ દુઃખનું શું કરવું છે આપણને ખબર નથી. દુઃખની અભિવ્યક્તિ જે પ્રજા ધીમે ધીમે પ્રજા અમુક અર્થમાં અંધ બનતી જાય છે કે એને પોતાના દુઃખની છબી ઓળખવાને માટેની આંખો નથી. મેન્ડલસ્ટામ નામના કવિએ જયારે રશિયાની યાતના છાવણીમાં જે હતા અને કશું જ બોલવાનું લખવાની અને છૂટ નહોતી, ત્યારે એણે એની ડાયરીમાં લખેલું છે, તો યાદ રાખવા જેવું છે કે તમે બોલી ન શકો તો ચીસ પાડજો, પણ મુગા ના રહેશો. વી આર વિટનેસીસ એન્ડ ધ વર્લ્ડ શુડ નો વોટ વી હેવ સફર. એટલે આ આખું કાવ્ય લખાયું છે તે એડોર્નોને જવાબ આપવાનો, થિયોડોર એડોર્નો જર્મન ફિલસૂફ માર્ક્સિસ્ટ. એણે કહેલું કે આફ્ટર આઉસ્વિત્સ ધેર કેન બી નો પોએટ્રી. આઉસ્વિત્સની જે યાતના છાવણી જેવી ઘટના બની ગઈ, ભયંકર ઘટના બની ગઈ, પછી હવે કવિતા ન હોઈ શકે. ત્યારે કહ્યું કે એનો જવાબ કવિતાથી જ આપી શકાય અને તે આ કાવ્ય બુક ઓફ ક્વેશ્ચન્સ. બાઇબલની શૈલીમાં એવી સિમ્પ્લિસિટી, એવી પ્રાંજલતા, એનાથી લખાયેલી આ કવિતા છે. સાત ખંડો, અને સાત ખંડો એ ચાર પુસ્તકોમાં વેચાયેલા છે. પ્રશ્ન પછી પ્રશ્ન આવે છે. મેં આગળ કહ્યું કે વિદ્યા, સંસ્કૃતિ, પ્રજાની સામૂહિક ચેતના, આ બધું વિલુપ્તિનું બીજ લઈને આપણે જીવીએ છીએ. રિલ્કે કહ્યું તેમ વી આર ધ હસ્ક એન્ડ ધ ગ્રેઇન ઓફ ડેથ ઇઝ નરિશ વિધિન. આપણે તો છોતરા છીએ, પોતરા છીએ, અને આપણી અંદર જે દાણો જે ઉછરે છે એ તો મૃત્યુ છે. તો આ કંઈ મૃત્યુની વિભીષિકા નથી. મૃત્યુ હવે આપણને એટલું બધું અજાણ્યું પણ નથી, પણ એ કોઠે પડી જાય એ વાત તો ખોટી. આટલી બધી સામૂહિક હત્યા થાય, મરણનો પોતાનો સંકેત બદલાઈ જાય એટલી હદે, અને પ્રજા કશું અનુભવે નહીં, એનો પ્રતિકાર કરે નહીં, કે મરણનો જે શોક છે કે મરણની જે ઇન્ટેન્સિટી છે લાગણીની, એ આપણી હૃદય જડતાને કારણે આપણે અનુભવીએ નહીં, તો માનવ સંસ્કૃતિને માટે સારા દાણા આવશે એવું કહી શકાય નહીં. એટલે કે આ આઉટપીટને પણ જવાબ આપવો પડશે, ને કવિ જ આપી શકે, બીજો કોણ આપે. ત્યારે એ રીતે એની શરૂઆત થઈ. હવે એ કહે છે કે આપણે એટલા માટે આ કવિતાના બલિષ્ઠ મૂળને રહી રહીને જોઈ લેવું જોઈએ. જે કવિ પોતાનો અવાજ શોધતા નથી, જે કવિ સાધ્યંત કોઈ તંતુને હાથમાં રાખીને આગળ ચાલતા નથી, જે લોકો જે લખે છે કે આકસ્મિક છે, અને કોઈ કહ્યું છે કે ફેશન ઇઝ ધ મધર ઓફ ડેથ, એમ પોતાની કવિતાને પણ સહેલાઈથી મરી જતી જોઈ રહે છે, ને એનું પોતાની કવિતા મરે છે એનું જ એને કશું લાગતું નથી, એવા નિર્ઘૃણ નિર્ભય માણસનું આપણે શું કરીએ, પ્રજા શું કરે, સંસ્કૃતિ શું કરે. ત્યારે એટલા માટે કવિતાના મૂળ, બલિષ્ઠ મૂળને જોઈ લેવું જોઈએ, કારણ કે એ મૂળમાં એક જૂહ જૂનો ઘા છે. એન્ડ પોએટ્રી સ્ટાર્ટ્સ ફ્રોમ ઇટ, એમાંથી અંકુરિત થાય છે. આ ઇતિહાસ તો કવિતાને ફૂટેલી કૂંપળ છે. ઇતિહાસનું પરિણામ નથી કવિતા. ત્યારે આ ઘાસાનો છે તો કવિ વાત કરતા કહે છે કે નેમિંગ એન્ડ નોમેડિઝમ આ બંનેની પાછળ ધાતુ એક જ રહેલો છે, એની એમી આઈએન, નેમિંગ એન્ડ નોમેડિઝમ. તો નોમેડ ભટકે છે, ને નામમાં શું ભટકવાનું છે, એની સાથે સંબંધ કેવી રીતે જોડાય? તો કહે છે નામ આપણને ક્યારે મળે છે, જ્યારે આપણને વિભક્ત થઈએ છીએ, વેન યુ આર સ્પ્લિટ અપ, ત્યારે નામ મળે છે. માતાના ગર્ભમાંથી બાળક બહાર આવે છે, સ્પ્લિટ અપ, દેન વી હેવ ટુ ગીવ ધ ચાઇલ્ડ એન લેવ. નોમેડ જે ભૂમિ જોડે સંકળાયેલો છે, ભૂમિને છોડીને આગળ જાય છે, એ ભૂમિને વળગી રહેતો નથી, એ પણ વિભક્ત થાય છે. તો આ જે ઘા છે એ વિભક્ત થવાનો ઘા છે, ઈશ્વરથી વિભક્ત થવાનો, એમ આપણે કહેતા હતા. રિલ્કે એમ કહ્યું કે આપણે વી આર નોટ એબલ ટુ સી ધ ઇમેજ ઓફ અવર ઓન વર્ક, આપણે જે કરીએ છીએ તેની છબી આપણે જોઈ શકતા નથી. અને વાત તો સાચી જ, જે માણસે 25,000 કે તેથી પણ વધારે ઊંચાઈએથી એટમ બોમ્બ હિરોશિમા પર નાખ્યો, એણે ક્યાં માણસો જોયેલા? હી કુડ નોટ સી ધ ઇમેજ ઓફ હિઝ ઓન વર્ક, ઓફ હિઝ ઓન એક્શન. ત્યારે આ એક બહુ જ ભયંકર ઘટના છે અને એ આપણા જમાનામાં બની છે. ત્યારે ઈશ્વરથી વિભક્ત થયાનો ઘા એ તો ખરો, સંસ્કૃતિથી ધીમે ધીમે આપણે વિભક્ત થતા જઈએ છીએ, આપણા કાર્યથી વિભક્ત થતા જઈએ છીએ, આપણી ધરતીથી વિભક્ત થતા જઈએ છીએ. સ્નેહ પ્રેમ વેર આપણને છૂટા પાડે છે અને માનવ પ્રજાના ઇતિહાસના મૂળમાં આ ઘા રહેલો છે. અને એટલા માટે આ કવિ એટલું બધું મોટું વ્યાપક ફલક લઈને કામ કરે છે કે એની મહત્વાકાંક્ષા જોઈને આપણને આશ્ચર્ય થાય. તો એ ઈશ્વરને પણ ફરીથી ઓગાળી રાખે છે કે સ્થાપેલો પથ્થર થઈ ચૂકેલો, આટલા બધા રક્તમાં સ્નાન કરીને નહીં પીગળેલો, આ બધું બેઠો બેઠો નિર્લિપ્ત ભાવે જોનારો ને જુએ છે એવી રીતે કે એને ખરેખર આંખો ખોલી શકે નહીં તેની શંકા થાય એવો એ ઈશ્વર પણ મારે ઓગાળી નાખવો પડશે. અને ફરીથી એને આઈ વિલ હેવ ટુ કિલ ધીઝ ગોડ. અને ઈશ્વરનું ડેથ એનાઉન્સ કર્યા પછી જે નવો ઈશ્વર ઘડવાનો છે એ કવિ કર્મ કરવાનું છે. તો ત્યાંથી એ શરૂ કરે છે, ઇતિહાસને ઓગાળી નાખે છે, શૂન્ય સુધી પહોંચે છે. અને શૂન્ય અને બિંદુ એમ તો એક બિંદુ લઈને જસ્ટ એ જ્યોમેટ્રીકલ પોઈન્ટ, બિંદુ લઈને બિંદુ પર ભાષ્ય કરતી લગભગ એની 40-50 રચના આ ગ્રંથોમાં છે. ધ પોઈન્ટ ઇઝ ગ્લોડેડ બાય એટર્નિટી ફ્રોમ ઓલ સાઇડ્સ, હી સેઝ. આ બિંદુ છે આટલું જ રહ્યું છે, એ ચારે બાજુથી અનંતતા એને શાશ્વતી એને દાંત ભરાવે છે અને કોતરી ખાય છે. આ બિંદુ પોતે જ પોતાને ભેટીને એકલું રહ્યું છે અને શૂન્યમાં નહીં ઓગળી જવાની હઠીલાઈ કરીને રહ્યું છે. એક રીતે આ આપણું વર્ણન છે. ધેટ પોઈન્ટ ઇઝ એ ડ્રોપ ઓફ સ્પર્મ, એ વીર્યનું બિંદુ છે. તો ત્યાં સુધી એ આગળ જઈને વાત કરે છે. ત્યારે આ વિભક્ત થવું, વિભક્ત થવાનો જે ઘા એની વાત, અને પછી આનું આખું સ્વરૂપ છે. આપણે તો સંસ્કૃતમાં વ્યાખ્યા આપી છે એવી કે ભાઈ મહાકાવ્ય કોને કહેવાય, તો કે જેમાં કોઈ આખી સમસ્ત પ્રજાના ઉત્થાન પતનની, કોઈ રાજવંશના અધપતનની વાત આવી હોય તેને મહાકાવ્ય કહેવાય. આમાં કોઈ રાજવંશ નથી, આમાં એક માનવ જાતિનો જ અંશ છે, કોઈ રાજાઓ નથી, કોઈ એની વાત નથી. અને એનું નિકંદન એ હજુ તો આપણી નજર સામેની ઘટના છે, જૂના ઇતિહાસની વાત નથી. તો એનો વિષય બને છે. અને એણે એ કાવ્યમાં સંવાદ છે, સ્વગતોક્તિ છે, વાર્તાનું કથન છે, એફોરિઝમ્સ છે, નોંધપોથી ડાયરી છે, સોંગ્સ છે, ગીત છે, ફોક ટેલ છે, લોકકથાના જેવું સ્વરૂપનું પણ છે. અને સૌથી વિશેષ તો એ કે જે મને સૌથી અઘરી વાત લાગી છે અને ખરેખર આપણને અચરજમાં મૂકી દે એવી છે કે એણે, એ યહૂદી છે એટલે એ લોકોના ધર્મગુરુઓ રબાઈ, એ રબાઈના અનેક પાત્રો એને કલ્પ્યા છે, નામ આપ્યા છે, એ ઘડેલા છે પોતાના. અને એ રબાઈ જે સૂત્રો બોલે છે, સૂત્ર તમે લઈને એક સૂત્ર તમે વાંચી તો તમે 10 દિવસ એને વાગોળતા બેસી રહો તો તમે એનો તાક કાઢી શકો નહીં. આ લખવું બહુ મુશ્કેલ છે. આઈ હોલ્ડ નો બ્રીફ ફોર હિમ, પણ આ જે વાત છે તે હું કહું છું. તો દાખલા તરીકે વોટર ઓબેઝ વોટર, પાણી વહે છે એને કોણ આજ્ઞા આપે છે? એની પાછળ આવતું પાણી એને આજ્ઞા આપે છે, એનાથી ચાલે. પછી કહે છે નદીને વેતી કોણ રાખે છે? અધિક સામાન્ય અનુભવની દિવસ પછી દિવસમાં અનુભવની વાતો છે. પછી વાત કરે છે કે નદીને વહેતી કોણ ડાકે છે, તો જેલસી બિટવીન ધ ટુ બેન્ક્સ ઓફ ધ રિવર, જે બંને કાંઠા આગળ જાય છે તો પેલો આગળ નીકળી જશે, એનું પાછળ રહેતી સંત અને પેલો કાંઠો આગળ જાય પૂરી જાય, જેમ જેને નદીનો વહેતો પ્રવાહ જાગ્યા કરે છે. આવા કેટલાક સત્યો અને એથી બીજા ઘણા જેનો હું ઉલ્લેખ કરીશ જ્યાં એ આવશે ત્યાં. એટલા તરીકે ઓર્ડર ઇઝ ઇન ધ બાર્ક, દેટ્સ વાય ધ ટ્રી ઇઝ ક્રેઝી વિથ ધ વિન્ડ. જે વ્યવસ્થા છે, જે ઋત છે, એ ઝાડની છાલમાં છે, એ જ રક્ષણ આપે છે. એમાંથી સહીને રસ ઉપર જાય છે સુકાયા વિના, અને બને છે માટે પવન સાથે રમત કરવાનું વૃક્ષને ફાવે છે. હવે આવા દરેક રબાઈના આવા નિરીક્ષણો છે, એ વચ્ચે વચ્ચે આવતા જાય છે. તો કવિતામાં આપણે શું પામવા જઈએ છીએ? ઘણા લોકો હવે દાખલા તરીકે આવી સાદી વાત હોય તો તેને પણ કેટલાક લોકો એ અમુક નૈતિક બોધના સૂત્રમાં સારવી લે. દે વિલ ટર્ન સચ અટરન્સીસ ઓફ ગ્રેટ ડેપ્થ ઇન્ટુ જસ્ટ બનાલ ગ્રેટિટ્યુડ્સ. ઘણા લોકો પાસે આવો કિમ્યો હોય છે અને સાવ સાધારણ વાત બનાવીને ત્યારે એ લોકો જમ્પે કે હા હાથમાં આવી ગયું. મૂળ મુદ્દો એ છે હાથમાં આવી જવું જોઈએ, હાથમાંથી છટકી જાય તો એમનું અભિમાન ગવાય, માટે એ વસ્તુ ના ચાલે. ત્યારે એ તમે એનું કરી શકો, પણ એ આ કવિ કાંઠે એવું નથી, એ રીતે તમે એનું કરી નહીં શકો. એટલે લોરકા, સ્પેનિશ કવિ લોરકા એની એક કવિતામાં કહે છે કે if the ants get angry they will eat away the yellow sky in the eyes of the cow. જો કીડીઓ જો રોષે ભરાશે તો એક દિવસ ગાયની આંખમાંનું પીળું આકાશ આખું ચાવીને ખાઈ જશે. હવે તરત પંક્તિ તમને સ્પષ્ટ છે, કયો નૈતિક બોધ છે એમાં, કયું રમ્ય વર્ણન છે એમાં? રોષની વાત છે, રોષ કોનો છે? કીડીનો છે. કોની સામે છે? ગાયની સામે છે. જે આકાશ છે તે ગાયનો છે. અને લોરકાની પોતાની જ કવિતા છે કે કીડી એક દિવસ આકાશ જોવા માટે ઝાડ પર ચડી. બધા એ બહુ વારી કે તારું કામ નહીં, આપણે શું આપણે નીચી નજરે ચાલ્યા કરવું, એકાદ કણ કંઈ કણ મળ્યો તો લઈ લેવો. આ તને સાની ઘેરછા વળી છે? પછી કીડીઓ જ આખરે વિરોધ કરીને એ કીડીને મારી નાખે છે અને ખેંચીને લઈ જાય છે, પકડીને લઈ જાય છે. એટલે આ કરુણતા છે કે કેટલું બધું વજન, કેટલી બધી હૃદયહીનતા એ આપણને આખી નીચે ને નીચે ખેંચે છે. ગુરુત્વાકર્ષણ બળ નીચે ખેંચે છે નહીં, પણ આ એક ભયંકર શક્તિ છે જે આપણને હંમેશા નીચે ખેંચે છે. ત્યારે આ પંક્તિ જે આપણે વાંચી, આપણે સાંભળી તો આપણને કેમ પતી જાય છે? શો એનો અર્થ શો છે? એનો અર્થ શો છે? આપણે અર્થ પામવા જઈએ છીએ. સંસ્કૃતમાં તો સ્પષ્ટ જ કહ્યું છે કે કાવ્યનો અર્થ છે, કાવ્યનો અર્થ છે તે એનો જે રસ તે. એટલે આ કવિતા જે હું જેની વાત કરું છું એ કવિતાનું હું ક્રિટિકલ એપ્રિસિએશન કરવા નથી આવ્યો. હા, ધંધો માસ્તરનો હતો મારો, પણ એ જોઈને ધરાઈ ગયો છું જે ચાલે છે તે જોઈ ગયો છું, એટલે એ કરવા હું નથી આવ્યો. આ કવિતા વિશે એક જ વસ્તુ કહી શકે, મેડિટેશન, ચરવણા. સંસ્કૃતમાં અભિનવગુપ્તે કહ્યું કે ચરવણા, અને જગન્નાથ પંડિતે પણ કહ્યું કે પુનઃ પુનઃ અનુસંધાનાત્મક ભાવના વિશેષ, ફરી ફરીથી તમારું મન ત્યાં જઈને સંધાન કરતું રહે એવી કોઈક હૃદયની સ્થિતિ, એ આમાં આપણે કરવાનું છે. એ તમે કરી શકો આ કવિતાઓ વિશે, બીજું તમે કરી ન શકો. એટલે સંસ્કૃતિ વિશે શું કહ્યું, તો આ રબાઈઓના પાત્રો છે એનો ઉપયોગ એને આ રીતે કર્યો છે. એક રીતે કહું તો એની રચના અરેબિયન નાઇટ જેવી છે, એક વાર્તામાંથી બીજી વાર્તા ઉઘડતી આવે એ જાતની છે. જે બને છે પછી રબાઈઓ એના વિશે ટીકાથી પણ કરે છે. પણ આ રીતે કારણ કે આપણામાં તો સાહિત્ય વાંચનારામાં આપણે ત્યાં કમનસીબે બે જ હવે રહ્યા છે, બે જાતના લોકો રહ્યા છે, ભાટ અને ભાષ્યકાર, કોઈ સમુદાય રહ્યો નથી. એટલે એ વાત નથી આપણે કરતા. આ કવિને આપણી પ્રશંસાની જરૂર નથી. આ કવિ એટલું જ માગે છે કે સરેન્ડર યોર ટોટલ સેલ્ફ. કોઈ એન્થ્રોપોલોજીસ્ટ કવિતા વાંચે, કોઈ સોશિયોલોજીસ્ટ વાંચે, એ નહીં. ધ ટોટલ મેન, નો લેસ ઇન્વોલ્વમેન્ટ દેન ધ ટોટલ મેન ઇન્વોલ્વમેન્ટ, એની જરૂરિયાત છે. અને એટલા માટે કહે છે તો આ બધા જે રબાઈ છે એ જે બનતું આવે છે એના વિશે પછી કાઉન્ટમાં અથવા શરૂઆતમાં આવા સૂત્રો બોલતા હોય છે. જેમ ગ્રીક નાટકમાં કોરસ આવે અને નાટકમાં જે બની ગયું તેનું કરે, તેમાં રબાઈઓનો કોરસ. અને એક બહુ જ મને તો અદભુત લાગે એવી વાત એ છે કે કેટલા બધા વોઇસીસ આપણે સાંભળીશું, મલ્ટીટ્યુડ ઓફ વોઇસીસ. એક આખું વિશ્વ વસી જાય છે અને ડાયમેન્શન્સ વિસ્તરે છે અને એ અવાજોનો એક મંચ રચાઈ જાય છે. અને આ તો હું તો અનુવાદ વાંચું છું. મૂળ ફ્રેન્ચમાં જે હશે તેની તો મારે કલ્પના જ કરવાની રહી. તથા જેણે અનુવાદ કર્યો છે એણે જિંદગીના સારામાં સારા 10 વર્ષો આને આપ્યા છે. એટલે મારે પણ જો આને વિશે ખરેખર કંઈ આને ન્યાય થાય એ રીતે એ લખવું હોય તો મારે બીજા 5 વર્ષ તો જોઈએ. એટલે આ હું કહું છું કે પ્રાસ્તાવિક ભૂમિકા છે. એમ ન માનતા કે મારા કોઈ બહુ જ ઘનિષ્ઠ અભ્યાસનું પરિણામ છે. હું મુગ્ધ છું પણ વિવેકભ્રષ્ટ નથી. અને એટલે આ વાત કહું છું તો તેના શરૂઆતમાં આટલી ભૂમિકા મારે કેવી જરૂરી છે. એટલે કવિતામાં રોબર્ટ બ્લાય કહે છે કે કવિતામાં દેર આર ટુ થિંગ્સ, દેર ઇઝ ટ્રાન્સ એન્ડ દેર ઇઝ ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સ એટલે એક જાતની વિગલિત વિજ્ઞાન તરત્વ, સમાધિની સ્થિતિ, ચિત્તમાં બીજી બધી વસ્તુઓ ઓગળી જાય છે, એ એક જ સ્થિતિમાં સ્થિર થઈને રહે છે. એટલે એટલું તાદાત્મ્ય, એટલી કુશાગ્રતા, કુશાગ્ર એવું એના પર આપેલું કેન્દ્રીભૂત કરેલું ધ્યાન. અને ટ્રાન્સપોર્ટ ધેન યુ આર સડનલી લિફ્ટેડ આઉટ ઓફ ધી સોર્ડિડ વર્લ્ડ ઓફ ડે ટુ ડે રિયાલિટી. નોટ અ કાઇન્ડ ઓફ એસ્કેપિઝમ, એવું નહીં, પણ પીએ સિલિયટ કહે છે તમે એસ્કેપ ઇન ટુ પોએટ્રી, નોટ એસ્કેપ આઉટ ઓફ લાઈફ. ત્યારે એ સ્થિતિની કલ્પના એણે કરેલી છે. એટલે બીજી વાત એ છે કે એને વિશે કહેવું કે રવિન્દ્રનાથનો અભ્યાસ કરનારા એક સર્વોદય કવિએ કહેલું બંગાળના કે રવિન્દ્રનાથની વિશે વાત કરવી એટલે ગંગોદકથી ગંગાનું પૂજન કરવું. તો આ પણ એના જેવી જ વાત છે કે હું એની જેણે કહ્યું છે તેને આધારે મારે થોડીક વાત કરવાની છે. તો એક તો એ છે કે એક જગ્યાએ કહે છે કે યુ લીવ ઇન સ્પાઇટ ઓફ લાઈફ, યુ આર મોર સ્ટબર્ન ધેન ડેથ. તો આ શું, યુ લીવ ઇન સ્પાઇટ ઓફ લાઈફ, ત્યારે એમાં એક ભયંકર કટાક્ષને વ્યંગ રહેલો છે. આપણે તરત પારખી જઈએ છીએ કે આ જીવન એની દરેક ક્ષણે દરેક પ્રયત્ને તમને રૂંઢી નાખવા માંગે છે બધી રીતે. એ આ જિંદગી જ તમને બહુ મોટા આદર્શોની વાત કરે છે, મોટી મહત્વાકાંક્ષાની વાત કરે છે, તમને ભીંતમાં લે છે. અને છતાં આ જિંદગીથી પ્રબળ કશુંક તમારામાં છે જેને કારણે આ જિંદગી હોવા છતાં તમે જીવી શકો છો. એન્ડ ધેટ મીન્સ યુ મોર સ્ટબર્ન ધેન ડેથ. એટલે મરણ કરતા તમે વધારે હઠીલા, વધારે જિંદગી બની શકો છો. આ મેં સામાન્ય અર્થ કર્યો, એ આખી વસ્તુને ન્યાય કરતો નથી આપણે જાણીએ છીએ, પણ થોડુંક આપણે અંશ પણ પામવા માંગીએ છીએ. અને એટલા માટે આપણને ચેતવણી આપીને કહે છે કે યુ ડુ નોટ નો ઇફ યુ આર અલાઈવ યુ લીવ. આ બે જુદી વસ્તુ છે. જે હું જીવું છું એવી સભાનતા જેનામાં આવી ગઈ, જે પોતે પોતાનો સાક્ષી બનીને જીવતો થઈ ગયો, એ પછી ફિલસૂફી દોડશે, જીવવાનું ભૂલી જશે. યુ ડુ નોટ નો દેટ યુ આર અલાઈવ. અને તમને ક્યાં ખબર છે તમે કેટલી રીતે મરી ચૂક્યા છો અત્યાર સુધીમાં? આંધળો રસ્તો ઓળંગતો હતો અને તમારે સીધે જાતાથીને બાજી મૂકી દેવાનો હતો. સામે રસ્તે તમે નથી કર્યું. એટ ધેટ મોમેન્ટ યુ વેર ડેડ. તમારે જે શબ્દ બોલવાનો હતો તેમ તમે એક વખતે બોલ્યા નહીં. ધૂર્ત બંધીને તમે મૌન સેવ્યું અને મૌનમ સર્વાર્થ સાધનમ ગણીને તમે ચૂપ રહ્યા. એટ ધેટ મોમેન્ટ યુ વેર ડેડ. એટલે જિંદગીમાં આપણે એવી શ્રીપુરાણ બાકી કરવા બેસતા નથી. કારણ કે કોની મજદૂરી છે? કેવા સસ્તા લોલીપોપ જેવા બધા આશ્વાસનો શોધીને આપણે બેસી ગયા છે. ચુસ્તા ચુસ્તા કરવા સ્ટેજ આવે છે તો ફૂકી નાખીએ છીએ. પણ એ અભ્યંતરમાં પ્રવેશેલી છે. બધા જાય છે, તમારી આંખમાં તરડાકી દેખાય છે, સ્નિગ્ધતા તમારી ઓછી ગઈ છે, તેનું શું? એટલે એ કહે છે કે યુ ડુ નોટ નો ઇફ યુ આર એલાઈવ. તમને ક્યાં ખબર છે? યુ લીવ. અને બીજી વાત, પેલા ફ્રેન્ચ નવલકથાકારે કહેલું તો એ અગેન્સ્ટ ધ ગ્રેન, અંગ્રેજીમાં અનુવાદનું નામ છે અગેન્સ્ટ ધ ગ્રેન, હ્યુસમાન નવલકથાકાર. તો એ આ જિંદગી છે એ બધી બહુ રદ્દી વસ્તુ છે. એટલે ભૂલ પણ આપણે અડવી નહીં જોઈએ, ગંદા થઈ જવાય. આપણે આપણા રસમાં, આપણે આનંદની પ્રવૃત્તિમાં જ આપણે રહેવું, આ સંસારના ધુળિયા રસ્તા પર પગ મૂકવો નહીં. એને ઘર બનાવ્યું છે તેમાં થર્મોસમાં હોય છે, તેવી રીતે કાચની બે વચ્ચે એણે પ્રવાહી વેધું કર્યું છે અને એ પ્રવાહી પર જુદા જુદા જાતના પ્રકાશો નાખીને અત્યારે એમને મન થયું કે અત્યારે આપણે ચાંદની રાત હોય તો કેવું હતું તે પ્રમાણે પ્રકાશ. તો તમને લાગે ઘરમાં બેઠા બેઠા કે ચાંદની રાત સુધી આપણે બેઠા છીએ. આમ આ જીવવા નહીં, બસ આ દીક અંદર એને બહાર નહીં. પછી કોઈ પૂછ્યું આવીને કે વોટ અબાઉટ લાઈફ, કોઈએ પૂછ્યું કે વોટ અબાઉટ લાઈફ, કારણ કે લાઈફ તિરસ્કારથી કહ્યું, લાઈફ અવર સર્વન્ટ્સ વિલ લીવ ઇટ. તો યુ લીવ એના પર ભાર છે. પહેલા જાણો કે તમે ખરેખર જીવો છો. યુ નોટ નો દેટ યુ આર રિયલી અલાઈવ બટ યુ લીવ. તો જીવનની પ્રક્રિયામાં જે સીધી રીતે સંડોવાય છે તે પછી જેમ તમે જીવતા જાઓ છો તેમ તેમ તમને ખબર પડે છે કે સ્થળ અને કાળના પરિમાણો છે. પણ જે પરિમાણો આપણે માટે છે એ પરિમાણો વેદવા માટે છે. એ પરિમાણોને સ્વીકારીને કારાગારમાં પુરાઈ જવા માટે નથી. અને આ પરિમાણોના માપ નીકળે છે હૃદયથી, બીજી રીતે નહીં. અને જે હૃદયથી 100% જીવે છે તેને ખબર છે સમયની. જે ફેક્ટરીમાં કામ કરે છે એ માણસ, જે ટાઈમકીપર જે ટાઈમ રાખે છે તે પ્રમાણે ચાલે છે. 11-5 નોકરી કરનારો તે પ્રમાણે કરે છે. પ્રેમી જે રાહ જોતો હોય છે એની પ્રેયસી, તેનું ટાઈમ ટેબલ જુદું છે. ટર્મિનલ ડિઝીઝથી મરવા પડેલા માણસનું ટાઈમ ટેબલ જુદું છે. આ બધા સમયને કોઈ દાડો અનુભવવાનો પ્રયત્ન કર્યો છે? એના બધા પરિમાણો આપણે જાણ્યા છે. હેવી ફેલ ટાઈમ ફ્રોમ ઓલ ધીસ પોસિબલ પોઈન્ટ ઓફ વ્યુ ઓન બિહાફ ઓફ ઓલ અધર હ્યુમન બિંગ્સ સાહસ કર્યું છે આપણે. તેવી જ રીતે સ્થળનું પણ છે કે સ્થળનું માપ પણ કેવી રીતે નીકળે છે, ત્યારે એના પણ કેટલાક એગોરિઝમ્સ આવે છે કે ધ રોડ ઇઝ શોર્ટ ઇન ટાઈમ. તમે એ રીતે જોશો ને તો રસ્તો બહુ ટૂંકો છે સમયની દ્રષ્ટિએ. આપણે કહીએ ને અરે 10 મિનિટ લાગે છે, પણ એ 10 મિનિટના રસ્તામાં શું શું હતું ને તમે કેટલું જોઈ શક્યા અને રસ્તો તમે ઓળખ્યો. એટલે એક જગ્યાએ કહેશે કે શાપ ગણો તો શાપ અને પડકાર ગણો તો પડકાર. એ છે કે મેન ઇઝ ધેર ઇઝ અ સોર્ટ ઓફ ઇનકોમ્પેટેબિલિટી બિટવીન મેન એન્ડ લેંગ્વેજ. માણસ અને ભાષા એ બે વચ્ચે એક જાતની હંમેશા વિસંવાદિતા રહેલી છે. બંને સાથે જ ચાલે છે, બટ ધેર ઇઝ નથિંગ કોમન બિટવીન ધ ટુ એક્સેપ્ટ ધ રોડ ઓન વિચ ધે વોક. એ જ માત્ર સમાન છે, બીજું કશું નથી. ત્યારે આ રસ્તો, ધ રોડ ઇઝ શોર્ટ ઇન ટાઈમ બટ લોંગ ઇન ધ સ્પેસ અવર આર્મ્સ એમ્બ્રેસ. તો પેલો ટાઈમની દ્રષ્ટિ જુઓ તો એ તો નાનો છે, પણ જયારે કોઈ ગાઢ આલિંગન કરે છે ત્યારે એકદમ એક નવો અવકાશ, એક નવી સ્પેસ આખી ખુલી જાય છે. એટલે અવકાશ છે તો માણસે શું કર્યું છે કે અવકાશને ધીમે ધીમે સંકોચતો ગયો છે અને એમાંથી એક વિભિષિકા ઉત્પન્ન થઈ છે. તો એને વિસ્તારતા જવું જોઈએ, એવું કશું બનવું જોઈએ જે આજુબાજુ આપણા અવકાશને વિસ્તારે. અને આ વાત આપણે ત્યાં પણ બહુ સમર્થ રીતે કહેવાયેલી છે. આ અનુભવ રવિન્દ્રનાથે તો એક નવો જ રસ ઉમેર્યો છે, જે નવ રસની વાત ચાલે છે એમાં એમને એક નવો રસ ઉમેર્યો છે અને કહ્યું છે કે કવિ તો અવકાશ રસનો રસિયો છે. અને આ વાત રિલકે પણ કહી છે કે ઇન્ક્રીઝ અ લિટલ મોર હાર્ટ સ્પેસ. અલંકાર શાસ્ત્રમાં કહ્યું કે ચેતો વિસ્તાર કરો, ઇન્ક્રીઝ અ લિટલ મોર હાર્ટ સ્પેસ, એ કરવાની જરૂર છે. અને દાદુ દયાળ નામના આપણા સંતે કહ્યું કે જો ભાઈ એક ફૂલને ફૂટવું હોય છે, ચેલવું હોય છે, તો માથે વિશાળ આકાશ હશે તો હું ખીલી છે એવી માહિતી માંગે છે. તો ફૂલને ખીલવા માટે જો આકાશ જોઈએ તો ફૂલ જેવો એક શબ્દ આપણી ચેતનામાં ખીલે એના માટે કેટલો મોટો આકાશ જોઈએ. એટલે આપણને જે લાગે છે રૂંઢી નાખે એવું જે લાગે છે કે આ છે, માણસ બોલી શકતો નથી, ધીમે ધીમે બોલતો અટકી ગયો છે, એનું કારણ આ છે. પણ પછી સાયલેન્સની પણ વાત છે, પણ સાયલેન્સ એટલે અવાચકતા નહીં, એક જાતની લાચારી નહીં. પછી સરસ દાખલો આપે છે એક મિત્રે, કહ્યું કે આ તો પ્રજ્ઞાતત્વ વિશેષ છે. આમ મેં થોડુંક વાંચ્યું, એટલે કહ્યું કે આમાં આ સ્પિરિચ્યુઅલ એટલે ફિલોસોફિકલ મેટાફિઝિકલ પોએટ્રી છે એવું કહ્યું. અને લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં પણ કીધું એનું ક્લાસિફિકેશન એવું કરેલું છે ફિલોસોફિકલ. પણ એવું નથી, આમાં બધું એક થયું છે, આખી સંગીતથી એક છે, ફિલોસોફિકલી જુદી પડતી નથી. તો પછી સરસ અને બહુ જ નાની નાની પંક્તિઓ હોય છે, વધારે કંઈ લાંબુ નથી હોતું, કારણ આ બધી ઘૂંટેલી છે. આયુર્વેદમાં કહે છે ને કે તમે અભ્રક ભસ્મમાં લેવા જાઓ તો શતફૂટી હોય અને સહસ્રફૂટી પણ હોય. તો સહસ્રફૂટ આપેલા હોય તો ક્ષયનો રોગ મટાડે, શતફૂટીથી તમારી સાચી સાદી ઉધરસ ચાલે. હા, આપણે આખી માનવ જાતિને જ વાત કરીએ તો આવી સહસ્રફૂટી ભસ્મની કવિતામાં જરૂર છે. ધ વેવ ઇઝ સ્ટ્રોંગ ઇન ઇટ સાયલેન્સ, જયારે પેલા લાઈક એ હિસિંગ સરપંચ એમ ઉછળીને આમ જાય છે ત્યારે એ સ્ટ્રોંગ નથી, આપણે દેખી દીધું તેમ લાગે. પણ પછી ક્રેસ્ટ પર જઈને, શિખર પર જઈ અને ધોળાધોળા મોતી જેવા કિરણ આવે અને ત્યાં જયારે ગરીબ અને માટે શાંત અને સ્થિર થઈ જાય ત્યાં એની સ્ટ્રેન્થ છે. એટલે જે લોકો બે પ્રકારના માણસ તો સાયલેન્સ હોઈ શકે, જે અંદરથી મરી ગયેલો છે પૂરો, અને જે આવી આજે વેવની જે સ્ટ્રેન્થ છે એનું શિખર છે ત્યાં સુધી પહોંચેલો, બાકી બીજા કોઈને મૌનનો અધિકાર નથી. જે બાકીના બધા મૂંગા બેઠેલા એ દૂરત લોકો છે. તો આમ વાત ચાલે, વચમાં વચમાં આવે કથા કરનારા કેટા કરી, કેવી રીતે દાદીમાં વાત કરતા ઘરમાં મહાભારત વંચાતા કલ્પી જેવું દ્રશ્ય, છેલ્લું વાક્ય બોલાઈ ગયું તે દિવસે અને ચોપડી બંધ કરી દીધી. પછી શું છે? તો કે પછી પેલો સ્પેસનો ખ્યાલ કે જેટલા શબ્દો આવ્યા એ એકબીજાને હસતેરતા હસતેરતા થોડો થોડો મોટો મોટો થોડો અવકાશ કરતા ગયા. અને જયારે આ બધું અટકી ગયું ત્યારે કહે છે
an empty space stretches towards us, if we try to cross beyond the narrator. So we go beyond the narrator. If this world is narrated by God, we go beyond the narrator, we go beyond the God. So a vastu mahatvani chhe. અને પછી એ કહે છે કે ચોપડી તો બંધ કરી. એ દિવસે તમે રાત પડી કે એને ઊંઘી કે ચોપડી બંધ કરી દીધી. ધ બુક વન્સ ક્લોઝ ધ ટાઈમ ઓફ એબસન્સ. હવે એબસન્સ શરૂ થઈ. વાંચનારા વાંચતા હતા, સાંભળનારા સાંભળનારા સાંભળતા હતા, પડઘા પડતા હતા. વચ્ચે તમે કંઈક તાપણી કરી હતી તેના પડછાયા નાચતા હતા. બધું હતું. The book is closed. Agni bado thari di do diva bujavi na kya. So hove shu che, the time of absence is the time of our steps. Pachi tame ubha thao chho. Ane je absence ma jao chho ena pagla time of absence is the time of our steps. That aakhu drashya chhe. Ke aaj che absence, steps carry you away. And what is left behind? તો આ સ્ટેપ્સ કોઈ નેરેશન બંધ થયું પછી આ તમે સાંભળ્યા છે, આ પગલાને સાંભળ્યા છે, તો તમને ખબર પડશે કે વોટ ઇઝ એબસન્સ. એ તો એક સામાન્ય નૈમિત્તિક ઘટના તરીકે આપણે એને ગણી લઈએ ત્યારે આ વિભક્ત થવાનો જે કાળ ત્યાંથી આપણે શરૂઆત કરી. કવિતાના મૂળમાં એ રહેલો છે અને જે ત્યાં સુધી પહોંચ્યો નથી on behalf of the whole of humanity, he is not entitled to read poetry. So he says that to depend on a wound, kavinu alamban su che, to depend on a wound means to pattern your life on it. Aapki baat jindgi ne na par raha chhe. Je loko chichra sukh le ne baitha chhe, te loko na jivan ni baat kevi hoye chhe. જે લોકોએ કદી હિંમત કરી નથી પોતાના દુઃખનું મોઢું જવાની, તે લોકોના જીવનની વાત કેવી હોય છે. જે લોકો બનાવટી હસવાનું શીખી ગયા છે અને એમ કરીને એક આખો મોઢા પર બીજું જ મોઢું પહેરી લીધું છે, એ લોકોના જીવનની વાત કેવી હોય છે. એટલે કહે છે કે આ નહીં તો આખી તમારી જિંદગીની પેટર્ન બદલાઈ જાય. આ ઉપજાવેલું દુઃખ નથી, આ એના મૂળમાં રહેલું દુઃખ છે અને એના આધારે એ પેઇનનું જે આદિ સ્ત્રોત છે ત્યાં જઈને એને આધારે પછી આખી જીવનની ફરીથી માંડણી કરવી પડે. એ તો ઘણા લોકો એવા હોય છે, આ લોકો બધા રણની નજીક રહેનારા, એટલે કે એક માણસ હતો, મેં વાત કરી છે એવા એક પાત્રની, તો આખો વરસાદ આવે તે પહેલા બધાને જઈને કહેતો ફરે, ભાઈ વરસાદ આવે તો બધું પાણી સંગરતા રહેજો, હા, જે ચૂકશો નહીં. અને એ જયારે દિવસે વાદળ જયારે ઘેરાયા આકાશમાં પાણી પડ્યું ત્યારે મરી ગયેલો, તે જોવા ના રહેલો. આ કરવામાં જ પૂરો થઈ ગયો. પછી જે બુક જેમાં આપણે જોવાનું છે ત્યારે ઈશ્વરની સાથે વાત આવે છે, ઇવિલની પણ વાત આવે છે. અને એક્સપિરિયન્સ ઓફ ઇવિલ ટેલ્સ ધેટ ઇવન ઇવિલ સમટાઈમ્સ ગીવ્સ અસ અ બ્રેક. કારણ કે છે ઇવિલ નીડ્સ ટુ સ્લીપ, એને પણ ઊંઘ તો આવે ને, એને પણ ઊંઘવાની જરૂર પડે છે. એટલે ઇટ સમટાઈમ્સ ગીવ્સ અસ અ બ્રેક. આ ટોટમાં પણ એ વાત કહે છે. અને પછી રણમાં મરવા પડેલો એક સંત પુરુષ, તેની પાસે લોકો જાય છે તો કહે છે કે મરણ તો નક્કી છે, પણ એક બહુ સરસ વાત કહે છે જે એના આખો આજના આપણા સંદર્ભમાં એના જે ઇમ્પ્લિકેશન છે, એના જે અનુરણનો છે, એ તમે જે વિચારો તો આખું બીજું પુસ્તક લખાય, એને એક મોટો એક શબ્દ બની જાય. ત્યારે એણે કહ્યું to tame the vulture, આ હજુ મર્યો નથી
પણ પેલા જીદને ઉપર વાત આવી ગઈ છે કે આ મરવા પડ્યો છે. આ જીદ આવવાના છે. આ જગત ભરેલું છે જીદથી. તમને તમારામાં તમને તમારા પોતાના મરણની ગંધ આવી નથી, પણ એને આવી ગઈ છે. અને એ જીદો વારેવારે તૂટી પડે છે. એ જીદ એટલે હિટલર. કેટલા નામ ગણાવવાના. અને થોડી થોડી આપણા શબ્દોમાં થોડો થોડો એ જીદની ચાંચનો અણસાર છે. નોર છે આપણી વાણીને, પણ નોર ફૂટે છે. ત્યારે એને કહ્યું કે ભાઈ આ કામ કરો, હું તો મરું છું, પણ તમે બધા તમારું મરણ તમારામાં ગંધાય છે, તમને એની વાત નથી આવતી, પણ ઉપર આટલે ઊંચે ઉડે છે અને વાત આવે છે. તો એક કામ કરો, ટેઇમ ધ વલ્ચર અને પલોટી નાખો એને, કરો આ કામ કરવાનું છે. સો પછી આપણને જે ઈચ્છા થાય છે, કે મને પણ એવી ઈચ્છા થાય કે સરસ એવા ભૂલામણા નામ ને સરસ મીઠા લઈને એ વાપરીને ક્રેડલ સોંગ લખે ને બાળકો ને ગાઈ બતાવે, મોટેરાઓ પણ બાળક થઈને સાંભળે, સરસ મજા આવે. ત્યારે ટુ ધ ક્લોઝ ટુ ધ લેંગ્વેજ ઓફ કોર્ન, જે પેલું અનાજનું કણસનું ઉગતું હોય છે એની જે ભાષા છે, એનો જે લય છે, એની નજીક રહીને ક્રિડન સોંગ લખું એવું મને થાય છે. કારણ કે હજુ તો ઈશ્વરની કૃપા છે કે અનાજનું કણ ફૂટે છે, ઇલેક્ટ્રિક એમાં દૂધ ભરાય છે, કણસના ભરાય છે. તો છે તો આપણે લખીએ, પછી કાલે એનો પણ વખત નહીં રહેશે. ત્યારે ફર્નાન્ડેસ કરીને એક સ્પેનિશ કવિની વાત યાદ આવે છે. એ સ્પેનમાં બાર્સિલોનાની પાસે ટેકરી પર ભ્રષ્ટાચાર હતા, અને એની જોઈને પેલાને દયા આવી. નેરુદા ત્યાં કાઉન્સેલ તરીકે હતો, એટલે કે ભાઈ આને કંઈ આને માટે કંઈ કરવું જોઈએ. કોઈએ કહ્યું છે કે એને ક્ષય થશે, મરી જશે. એટલે એણે ત્યાંના જે મોટો ઓફિસર હતો તેને કહ્યું કે ભાઈ આને કંઈ તમે અપાવો તો સારું, તમે વિચારો મરી જશે, સારો આવો પ્રોમિસિંગ કવિ. તો પછી એને બોલાવ્યો, કોઈ હવે તને સાધારણ એક કામ સોંપીએ ને તરતું ઘરે એટલું બેસીને કર, રખડવાનું છોડી દે, ને તને પૂરતા પૈસા મળશે ને ખાઈ પીને તાર કવિતા લખી. કામ તો થોડું છે, કામનું તો નામ છે. એટલે બીજા હોય તો કૂદી પડે કે હવે લાવો ને તાર આપણે કવિતા તો લખવી છે, અને સમય મળતો નથી. ત્યારે આવું મળી જતું હોય તો હતો ભગવાનની જ કૃપા. Mm-hmm.